मंगलाचरण। नमो अरिहंतानं नमो सिद्धानं नमो आर्यानं नमो उवाचायानं नमो लोये सर्वसाहूनं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्। आत्मानुशासन मंगलाचरण। श्री जिन शासन गुरु नमो नाना विधि सुख का आत्महित उपदेश से करे मंगलाचार। सोहे जिन शासन में आत्मानुशासन शुद्ध जाति दुख हरि सुख कारी साची शासन। जाको गुण भद्र करता गुण भद्र जाको जाति भद्र गुण हरि भव करत उपासन। सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना। तांते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि मुखे होत अर्थ भाषना। जाते मंद बुद्धि मुखे होत अर्थ भाषना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिव का। हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं सुखहारी हर सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यदि कटु विभाषित हो कटु औषधि ग्राह करोगी सन किंचित तू वयी सन। जो आत्मानुशासन ग्रंथाधिराज विराजमान छे एमां आपणे लास्ट टाइम 59th गाथा एमां आपणे शरीर नी बंदी गृह साथे तुलना करीने एना शरीर ना स्वरूप नी चर्चा करी हती। जो शुद्ध आत्मा जो जिनेन्द्र भगवान छे ए केवा छे के पोताना सुख मां निरंतर लीन रहे छे पोताना आनंद मां निरंतर मस्त रहे छे एमने कोई जातना विकल्प नथी एमने कोई जातनी इच्छा नथी अने एमने कोई जातना राग द्वेषना भावो नथी। निरंतर पोताना आत्मिक सुख मां रहे छे क्यारे बहार आवता ज नथी। હવે એની કમ્પેરિઝન આપણે મુનિરાજ સાથે કરીએ તો મુનિરાજ કેટલા દુઃખી છે કે ભલે એક ક્ષણમાં તો અંદર જાય છે પોતાના આત્માનો સુખનો આનંદ લે છે પણ ત્યાં રહી શકતા નથી તો બહાર આવી જાય છે અને બહાર આવે છે એટલે એમને નિરંતર વિકલ્પ ઉત્પન્ન થાય છે। કેવા વિકલ્પ ઉત્પન્ન થાય છે કે હું ભગવાનની ભક્તિ કરું જેમણે મને આવો માર્ગ બતાવ્યો એમનો અવો ભાવ એમને આવે છે તો ભગવાનની ભક્તિ પૂજા સ્તુતિ આદિ કરે છે અથવા તો એમને જીવો પર કરુણા ભાવ થાય છે કે ભાઈ મને આટલો ઉત્તમ માર્ગ મળ્યો છે તો બીજા જીવોને પણ આ કેમ પ્રાપ્ત ન થાય દુનિયાના બધા જ જીવો આ સુંદર માર્ગને પ્રાપ્ત કરે માટે શાસ્ત્ર આદિની રચના કરે છે અથવા કોઈ કોઈ કરુણા ધારીને કોઈ જીવ હોય ઉપદેશ આદિ સાંભળવા આવ્યો હોય એમને ઉપદેશ આદિ કરે છે। આવી પ્રવૃત્તિ કોની છે મુનિરાજ ની છે. હવે મુનિરાજ ની સામે આપણી કમ્પેરિઝન કરીએ તો આપણે કેટલા દુઃખી છે. પોતાના આત્માનો આનંદ અને આત્મિક શાંતિની તો વાત સાઈડ પર જ રહેવા દો, પણ નિરંતર કશાય રૂપી અગ્નિની જ્વાળાઓમાં બળી રહ્યા હોય એવું આપણું જીવન છે કે નહીં? નિરંતર કઈક ને કઈક ઈચ્છા ઉત્પન્ન થાય છે, કામનો બોજો લઈને નિરંતર ફરી રહ્યા છે કે નહીં? કે જો આ કરવાનું છે જીવનમાં, આ બાકી છે, અમારે ઘર ખરીદવું છે, અમારે દીકરીના લગ્ન કરાવવાના છે, આ કરવાનું છે, કરવાનું છે. આટલો બોજો લઈને જે જીવ જીવી રહ્યો છે એ સુખી કેવી રીતના હોય? જે પોતાના આત્માની શાંતિ અંદરથી જે સુખ ઉત્પન્ન થાય એની કમ્પેરિઝનમાં જે આપણું જીવન જઈ રહ્યું છે એમાં આપણે જે મોહ રાગ દ્વેષના ભાવ કરીને દુઃખી થઈ રહ્યા છે એ જ જીવની મિથ્યા બુદ્ધિ છે, મિથ્યા ભાવ છે. એને તોડાવવા માટે આ વર્તમાન બધી જે ગાથાઓ છે એ આપણને અહીંયા ગુણભદ્ર આચાર્ય કહી રહ્યા છે. જો આપણે એકાદ ગાથાઓ જરા સિક્વન્સમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે. જો ત્યાં કમ્પ્યુટર પર કોઈ નથી પણ હું અહીંયાથી વાંચું છું ટાઇટલ, તમે ખાલી ધ્યાનથી સાંભળજો. જો 54 ગાથા હતી ને એમાં આત્મકલ્યાણની પ્રેરણા, દેખે પેજ નંબર નિકાલીએ એકદમ શરૂઆત મેં હૈ, ના હું જે કહું છું ને વો પહેલી ગાથા શરૂ હતી ને ઉસકે ભી પહેલે પેજ નંબર 30 હૈ, 30 ફર્સ્ટ ગાથા કે ભી પહેલે જો ઇન્ટ્રોડક્શન કે પેજેસ હૈ ઉસમે. ઇન્ટ્રોડક્શન ના પેજીસ છે ને એમાં પેજ નંબર 30 પહેલી ગાથા મંગલાચરણની પણ પહેલા મળ્યું અંકલ તમને પેજ 30 મળ્યું. જો એમાં દરેક ગાથાઓમાં શું ટોપિક આવ્યા છે એનું વર્ણન કરે છે. આપણે 54મી ગાથા જોઈએ તો ત્યાં લખ્યું છે આત્મકલ્યાણથી પ્રેરણા, બરાબર. આની પહેલાનો ટોપિક હતો ઇન્ડેક્સ, આની આ ભવ્ય જે આ પેજીસ છે ને એના પછી, એના પછી 30 નંબરનો પેજ. હા બસ, હા એમાં 54 નંબરની ગાથા જુઓ આત્મકલ્યાણથી પ્રેરણા. આ આગળનો ટોપિક હતો જે પૂરો થયો. હવે એના પછી જો શું ટોપિક ચાલુ થાય છે, તૃષ્ણા છે ઉત્પન્ન દુઃખ કા વર્ણન. મળ્યું બધાને 55 નંબરની ગાથા કે જીવને તૃષ્ણાથી કેવું દુઃખ ઉત્પન્ન થાય છે એનું વર્ણન અહીંયાથી શરૂ કર્યું. પછી જો તૃષ્ણાનું દુઃખ કેમ ઉત્પન્ન થાય છે, કેમ કે મોહરૂપી અગ્નિની વિશેષતા. જીવ મોહને કારણે આ પર પદાર્થમાં પોતાપણું કરીને બેઠો છે અને એ જાણે અગ્નિરૂપ છે એની વિશેષતા. એના પછી જો મોહ નિંદ્રા કા વર્ણન, જીવને દુઃખનું મૂળ કારણ કંઈક હોય, રાગ દ્વેષનું પણ મૂળ કારણ કંઈક હોય તો એ છે મોહ મિથ્યા, તો એનું વર્ણન. મોહ નિંદ્રા કે વશ હોય પ્રાણીની દશા, એમાં ચાર ગતિનું વર્ણન કર્યું ને આપણને જો ખ્યાલ હોય તો. મોહરૂપી પ્રાણી, મોહરૂપી નિંદ્રા કે વશ હોય પ્રાણીની દશા, એમાં આપણે ચારેય ગતિઓના જીવોનું વર્ણન લીધું અને જોયું કે મનુષ્ય ગતિમાં જીવ કેવી રીતના દુઃખી છે, દેવ ગતિમાં કેવી રીતના દુઃખી છે, તિર્યન છે અને નરકમાં કેવી રીતના દુઃખી છે. પછી જો લાસ્ટ ક્લાસમાં જે આપણે જોયું 59 શરીરથી બંદી ગૃહ છે તુલના. હવે જે આપણે જે જીવો છે આપણા મોહ રાગ દ્વેષ ભાવ ક્યાં ક્યાં થાય છે? એક તો આપણા શરીર પ્રતિ, પછી ઘર કુટુંબ પરિવાર પ્રતિ, ધન મકાન આદિ જે આપણા જે સંયોગો છે એ સંયોગો પ્રતિ આપણા મોહ ભાવ થાય છે. તો જો એને રિલેટેડ એક એક ગાથાઓ કીધી છે. જો પહેલા શરીર કી બંદી ગૃહ છે તુલના, પછી જો ઘર કુટુંબ આદિકા સ્વરૂપ, એના પછી સમભાવ ધારણ કરવાની કી પ્રેરણા. આ સમભાવમાં આપણે જોશું ને અંદર તો ત્યારે જે પર પદાર્થ છે ધન આદિ એની એનાથી રાગ દ્વેષના ભાવ દૂર કરીને સમભાવ ધારણ કરવાની પ્રેરણા, બરાબર. એના પછીની ગાથા આજે અહીંયા 62માં બરાબર છપાયું નથી, એ થોડી મિસ્ટેક છે એ લોકોની, પણ પાછળ ગાથામાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે લક્ષ્મી કી અસ્થિરતા. લક્ષ્મી થી અસ્થિરતા અને એના પછી હવે જો શરીર થી નશ્વરતા અને એના પછી વિષયો કે ત્યાગ થી પ્રેરણ, આટલું કરીને હવે જીવ શું કરશે કે પરિગ્રહ રહિત યતિ, યતિ એટલે મુનિરાજ મહાસુખી હોતે હૈ, કે આટલું બધું ત્યાગ કરીને આ બધા ભાવો છોડીને જે મુનિરાજ છે કેવા હોય છે કે મહાસુખી હોય છે. અને એના પછી મુનિઓ કે ગુણો કી પ્રશંસા, કે જેણે આવો ત્યાગ કર્યો છે એવા મુનિ જે પોતાના આત્મામાં હવે લીન છે એના ગુણોની પ્રશંસા કરે. આખો ટોપિક આ સળંગ ચાલે છે, ખ્યાલમાં આવ્યો ને કે કેવી રીતના જીવને ઈચ્છાને કારણે દુઃખ થાય છે, એ ઈચ્છાને કારણે જીવને મોહ રાગ દ્વેષ ભાવ થાય છે, એ મોહ રાગ દ્વેષ ભાવો મુખ્ય જીવ કોના કોના પ્રતિ કરે છે, તો શરીર કુટુંબ પરિવાર ઘર મકાન આદિ એના પ્રતિ કરે છે. તો એનો ત્યાગ કરીને અથવા તો એનું સાચું સ્વરૂપ આપણે જોયું, લક્ષ્મીનું જોયું, લક્ષ્મી એટલે પૈસા આદિનું જોયું, શરીરનું સ્વરૂપ જોયું, હવે એનો ત્યાગ કરીને આત્મકલ્યાણની પ્રેરણા અને જે મુનિરાજ એવું કરે છે એને એના ગુણગાન આદિ, આવો આખો ટોપિકનું વર્ણન કર્યું. જો હવે આપણે આગળ વધીએ, આપણે લાસ્ટ ક્લાસમાં આ શરીરનું સ્વરૂપ જોયું હતું, યાદ છે બધાને? થોડું ઘણું યાદ છે કે નહીં? જો આપણે એક્ઝામ્પલ થી જોયા હતા ને, શરીર કોના કોની સાથે કમ્પેર કર્યું છે એને? બંદીગૃહ, જેલ સાથે. જેવી રીતના એક જેલ હોય, કાલ કોઠરી હોય, એ કાલ કોઠરી કેવી હોય કે બહુ મોટી નથી, એકદમ નાની છે, જેમાં કોઈ સંકોચાઈને રહેવું પડે એવી છે. અને કેવી છે કાલ કોઠરી? અંદર જરાય લાઈટ નથી, એકદમ ડાર્ક છે. પછી કેવી છે? હાડકા રૂપી પથ્થરોથી ભરેલી છે. પછી કેવી છે? કે એમાં ઓલું લોહી, મસ, પસ આદિ કોઈ ગંદુ ફ્લુઇડ કાદો મલિન ભાવોથી ભરેલી છે. અને કેવી છે? કે આ નસ, પછી ઓલું મસલ, એની દોરીઓથી બાંધેલી છે. અને પછી કેવી છે? તેમાં આયુ કર્મ રૂપી સાકળોથી ઓલા કેદીને જકડી રાખેલો છે. અને પછી કેવી છે? કે એને આઠ કર્મરૂપી સૈનિકો એની ઓલું એની રક્ષા કરી રહ્યા છે જેલની, કે ઓલો કેદી ભાગી ન જાય. એવી જેલમાં, એવા કારાગૃહમાં કોણ છે? આપણે બધા જ એમાં ફસાયેલા છે. તો આ શરીરની બંદી ગૃહની સાથે તુલના કરતા, ચલો હવે આજે આપણે આગળનો ટોપિક જોઈએ. જો નેક્સ્ટ ગાથા જોશું, આપણે 60th ગાથા છે, ઘર કુટુંબ આદિ કા સ્વરૂપ. જો આપણ થોડી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે એવી ગાથા છે, આપણને લાગે કે આ શું છે એમ, કે આ તો આપણા ઘરવાળા છે ને એમ, એમાં એમાં શું આવો તો વિચાર કરવાનો છે. પણ કમ્પેરિઝન કોની સાથે રાખજો? મુનિરાજ સાથે રાખજો. મુનિરાજ સાથે આપણું કમ્પેરિઝન રાખજો તો આમાં રિયલ ખ્યાલ આવશે. સમજો, શરીર રૂપી બંદી ગૃહ કે અતિરિક્ત જિન ઘર કુટુંબ આદિ છે તેરી પ્રીતિ હૈ, વે કહેતે હૈ યા આગામી છંદ મેં કહેતે હૈ, આગામી છંદ મેં બતા રહે હૈ. બરાબર, કે આ શરીર સિવાય જે આપણા ઘર કુટુંબ પરિવાર છે એની અવસ્થા કેવી છે એ બતાવે છે. યોગાતા લઈ શરણ ભૂત ઘર અશરણ હૈ યે, બંધુ બંધ કે મૂલ સદા, ચિર પરિચિત દારા કો જાનો, આપદ ઘર કા દ્વાર સદા, પુત્ર શત્રુ હૈ ઔર દુઃખ કા કારણ હૈ સારા પરિવાર, ઇન્હે છોડ કર નિર્મલ ધર્મ ભજો, ચાહો યદિ સુખમય સાર, યદિ ચાહો સુખમય સાર, જો તમે સુખમય સાર સુખ પ્રાપ્ત કરવા ચાહતા હો તો શું કરો? ઇન્હે છોડ કર નિર્મલ ધર્મ ભજો, આ બધાને છોડીને નિર્મલ ધર્મ ભજો. જો જીવનનું કોઈ કંઈક સાર હોય, આપણા જીવનનું કોઈ કંઈક સાર હોય તો શું છે? આપણા આખા જીવનમાં કરવા લાયક શું છે? પોતાના આત્માનો અનુભવ સમ્યક દર્શન અને જો બની શકે તો મુનિ દીક્ષા લેવું, કેમ કે હજી પંચમ કાળમાં જીવ મુનિ દીક્ષા લઈ શકે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે એવી આપણી શક્તિ છે, તો આપણું જીવનનો સાર શું હોવો જોઈએ કે મુનિ દશા ધારણ કરવી, જે મુનિ દશામાં જીવ જેવા આત્માનો આનંદ લઈને નિરંતર સુખી રહી શકે છે, પોતાના આત્મામાં નિરંતર લીન છે તો નિરંતર શાંતિનો અનુભવ કરે છે। એની બદલે આપણે જે ઘરમાં ઘર કુટુંબ આદિમાં ફસાયેલા છે તો એનું વર્ણન અહીંયા કરે છે। જો પ્રેક્ટિકલી વિચાર કરજો, આપણા હૃદય પર હાથ રાખો, ઇમેજિન કરો કે અત્યારના તો આપણે ફેમિલી આદિમાં રહીએ છીએ, પણ સપોઝ ફેમિલી આદિ કોઈ ના હોય ને તમે એકલા જ રહી જાઓ, એકલા જ રહી જાઓ તમે, તો આપણે કઈ વસ્તુ માટે ડ્રીવન હશું? બોલો મેહુલભાઈ, જે આપણે સપોઝ આપણે આપણું ઓક્યુપેશન કરીએ છીએ અથવા આપણે આપણો દિનચર્યા કરીએ છીએ, જે પણ આપણે કરીએ છીએ, હવે એકલા જ રહી જઈએ આપણે ફેમિલીમાં, તો પછી આપણે બીજા કોના માટે કમાવું? આ કોના માટે આટલી મહેનત કરી? આમ જે આપણે ખાવાનું બાવાનું બી આટલું બનાવીએ છીએ, કોના માટે મહેનત કરી? તો પછી જીવ કરે શું? એમ એનો ઓબ્જેક્ટિવ શું રહી જાય જો એકલો જ હોય તો? તો નેચરલી ધર્મમાં જ વળે કે નહીં? હા, એનો ઓટોમેટિક ભાવ આવે કે ભાઈ હું એકલો જ છું, હવે મારે બીજું કરવા લાયક છે શું, એના કરતા ચાલો ધર્મ જ કરીએ। ખ્યાલ આવે ને? આપણે સંસારી જીવને પણ ભાવ તો એવા જ આવે કે નહીં? તો એનો મતલબ કે દરેક જીવ જાણે તો છે ને કે આ ધર્મ જ કરવા લાયક છે, હા એ જ સાર છે, એના સિવાય કઈ સાર નથી। જો આપણે અહીંયા વાંચીએ છીએ કમ્પેરિઝન એ રીતે કરજો, જો જ્યાં તુજે કોઈ બચાને વાલા નહીં, એસે ઘર એસા ઘર શરણ રહી હૈ, બંધુજન બંધ કે મૂલ હૈ, તેરી અતિશય પરિચિત સ્ત્રી આપદારૂપ ઘર કે દ્વાર હૈ, આપદારૂપ ઘર કા દ્વાર હૈ, ઓર પુત્ર શત્રુ હૈ, इस प्रकार यह सर्व परिवार दुख का कारण है। जे परिवार साथ आप आटलो प्रेम करी रहा हो, अने आचार्य भगवान शू कहे छे, दुख का द्वार है। यदि तू सुख चाहता है तो इन सब का स्वरूप विचार कर इन्हें छोड़ और निर्मल धर्म को भज। આપણે ઓલું આવે છે ને એક ગાથા કે જો આ સંસારમાં સુખ હોત તો પછી જે ચક્રવર્તી આદિ શંકર આદિ બધું છોડીને શું કામ મુનિ દીક્ષા લેવો? ચક્રવર્તી ની તો તમે જાહો જલાલી જુઓ તો તમને ખ્યાલ આવે કે એને 96,000 તો એની રાણીઓ છે, પછી એના 96,000 રાણી છે તો કેટલા પુત્ર પૌત્ર આદિ હશે? વિચાર કરો કેટલા સસરા સાસુ આદિ હશે? 96,000 સાસુ સસરા છે ને, એટલા ઘર કુટુંબ પરિવાર કેટલો મોટો? એનો આખું 6 ખંડ એનું પરિવાર જેવું છે, કેટલા 66,000 પુત્રો કહો, 66,000 અને 33,000 પુત્રીઓ, હા 64,000 પુત્ર 32,000 પુત્રી, ચલો જે હોય આપણે એક્ઝેક્ટ કાઉન્ટ ખ્યાલ નથી, પણ એની પાસે જે સૈન્ય આદિ જે હોય 96 કરોડ ફાઈટર, 84 લાખ ઘોડા, 96,000 હાથી, એટલું મોટું એનું ફાઈટર, એની સાથે 32,000 મુકુટબદ્ધ રાજા। મુકુટબદ્ધ એટલે શું ખબર? જેવી રીતના નરેન્દ્ર મોદી અત્યારે ઇન્ડિયાનો મુકુટબદ્ધ રાજા કહેવાય, એનો વે રફલી જે એ રાજાની અંડરમાં સ્ટેટના જે બીજા ચીફ મિનિસ્ટર હોય ને, તો આ મુકુટબદ્ધ રાજા એટલે રાજાઓનો રાજા, અને એની અંદર સબ રાજાઓ હોય, તો આવા 32,000 મુકુટબદ્ધ રાજા એ ચક્રવર્તીની અંડરમાં હોય। ચક્રવર્તી 6 ખંડ જીતવા નીકળે ને, આજે આપણે આ વિડીયો આગળ જોશું ને, એટલે 3 લોકના તેમાં આવશે ધીરે ધીરે બધું, કે સૌથી પહેલા આર્યખંડ હોય ને, તો આર્યખંડમાં સૌથી પહેલા ઈસ્ટ તરફ જાય, ઈસ્ટ તરફ જઈને સાઉથમાં જાય, સાઉથમાં જાય તો ત્યાં એક માગધ કરીને ટાપુ છે, આઈલેન્ડ છે દરિયાની વચમાં, ત્યાં માગધામર કરીને એક યંત્ર દેવ રહે છે. એ માગધામર ને પેલા જીતે ચક્રવર્તી, એના પછી આમ સેન્ટરમાં આવે. ત્યાં નીચે વર્તનુ કરીને આઈલેન્ડ છે, તો ત્યાં વર્તનુ નો એ યંત્ર દેવ છે, એને જીતો. પછી આ બાજુ પ્રભાત કરીને ટાપુ છે, તો ત્યાં પ્રભાત ઇન્દ્ર હોય એને જીતે. એટલે ખાલી રાજાઓને જ જીતે એટલું નહીં, બધા જ યંત્ર દેવો પણ આવીને એને પ્રણામ કરે. પછી આગળ જઈને વિજયાર્થ પર્વતના વ્યંતર દેવ, એટલે હિમવાન પર્વતના વ્યંતર દેવ, ગંગાદેવ, સિંધુદેવ, બધા જ દેવો આવીને ચક્રવર્તીને પ્રણામ કરે. બોલો, વ્યંતર દેવો ચક્રવર્તીને મિત્ર છે એમ નહીં, એને આધીન થઈ જાય, એના દાસ થાય. આવો ચક્રવર્તીનો વૈભવ હોય. અને ભરત ચક્રવર્તી જયારે દીક્ષા લઈને છોડીને ગયા ત્યારે કેવી પરિસ્થિતિ થઈ ખબર? આપણા કોઈ વાંચ્યું હોય આપણે શાસ્ત્રમાં, બે જુદી જુદી સ્ટોરી આવે. આપણે એક સ્ટોરી જોઈએ કે એક દિવસ કોઈ મિરર લઈને આવ્યું એમના રાજસભામાં, અને એમણે મિરરમાં જોયું કે એ તો તૈયાર થઈને જસ્ટ આવ્યા, અને મિરરમાં જોયું કે એક કરચલી એમને દેખાય. તો એમણે અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂક્યો, તો આટલા વર્ષથી એ ચક્રવર્તીનો કેવો વૈભવ. ચલો એ પણ થોડું કહું છું, સાંભળો. ચક્રવર્તી છે ને જીવનમાં એક વેરી અર્લી એજ એ યંગ થઈ જાય, અને પછી આખું જીવન યંગ જ રહે, એ ક્યારે ઓલ્ડ થાય જ નહીં. જેવી રીતના આપણે કેવું એજ થઈએ તો આપણે નેચરલ ચેન્જીસ દેખાય ફેસ પર, એવું ચક્રવર્તીને ન હોય, આખું જીવન યંગ જ રહે. એટલે એના પુત્ર હોય એના પણ છોકરાઓ થઈ જાય, એ છોકરાઓના છોકરા થાય ને તો એ બધા યંગ થઈ જાય, તો બી ચક્રવર્તી યંગ જ દેખાય. ચક્રવર્તીની 96,000 રાણીઓ જે હોય, એ 96,000 ઇઝ અ કાઉન્ટ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, ખ્યાલ આવે છે કે નહીં? પણ એ રાણીઓમાં પણ જેની સાથે અર્લી લગ્ન કર્યા હોય એ રાણી બુઢી થઈ જાય, અને બુઢી થઈ જાય વ્હાઈટ વ્હાઈટ વાળ આવી જાય, એ કદાચ દીક્ષા લઈને વહી જાય, તો એની જગ્યાએ પછી બીજી સાથે લગ્ન કરે, ખ્યાલ આવે? કેમ કે એ યંગ જ રહે, એવી એની એના પુણ્ય પણ એવા હોય. હવે ભરત ચક્રવર્તીને મિરરમાં એક કરચલી દેખાય, એને થયું કે ભાઈ આટલા વર્ષોથી હું તો એકદમ કામદેવ જાઉં જેવું મારું રૂપ છે, આ ક્યાંથી આવી? એટલે અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે, અને એને ખ્યાલ આવે છે કે અરે આવતીકાલે તો મારે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને પછી સિદ્ધ થવા. એક સ્ટોરીમાં એમ આવે છે કે તરત સિદ્ધ થઈ જાય છે, બીજી સ્ટોરીમાં એમ આવે છે કે અર્યન પદને પ્રાપ્ત કરીને પછી ઘણા વર્ષો વિહાર કરીને પાછળથી સિદ્ધ થાય. એમણે ઉપયોગ મૂક્યો, અને તરત જેવું ખ્યાલમાં આવ્યું કે બસ હવે જીવનનો અંત છે, અરે મારી તો બધી સાધના હજી બાકી છે, હજી તો મેં મુનિ દીક્ષા નથી લીધી, કાંઈ નથી કર્યું, એટલે તરત ઓલા અર્ક કીર્તિને બોલાવે છે, એના એના મોટા પુત્રને, મુકુટ એને પહેરાવીને તિલક વિલક કરીને, ચલો હું ચાલ્યો. હજી અંદર ગયા બી નહીં કે ચલો રાણીઓને બાય તો કરીને આવું, ખ્યાલ આવે છે કે નહીં? રાજસભામાં બેઠા છે, મુકુટ પહેરાયો અને સીધા નીકળી ગયા. આપણે વાત કેવી ચાલે છે કે જો આ ચક્રવર્તીનો જે વૈભવ છે એમાં એમને આનંદ થતો હોત તો પછી આવી રીતના શું કામ નીકળીને રહ્યા છે? ખ્યાલ આવે છે કે નહીં? આપણને બહારના સંયોગોથી સુખનો ભાસ થાય છે, આપણને એવું લાગે કે ભાઈ જેની પાસે વધારે ધન દોલત હોય, વધારે પાવર હોય, વધારે એની પાસે રાજા હોય, એને આધીન છે, વધારે સુંદર રૂપ હોય તો એ વધારે સુખી હશે. પણ આ તો બધું પૂજગલનો ખેલ છે કે આ બધો પૂજગલનો ખેલ છે. કોને કેવું રૂપ મળે છે, કોને કેવો અવાજ મળે છે, આ બધું નામકર્મને આધીન છે. નામકર્મની ઉદયને નિમિત્ત નૈમિત સંબંધી આવી રચના થાય છે છે ને? નામ કર્મમાં સુસ્વર ને દુસ્વર, ખ્યાલ છે? એવા બે કર્મ છે કે તમને સુસ્વર કર્મનો ઉદય હોય તો તમારો અવાજ સારો હોય, અને દુસ્વર હોય તો અવાજ સારો ન હોય. એવું પછી સુભગ અને દુર્ભગ. સુભગ એટલે કે તમને સુભગ કર્મનો ઉદય હોય તો તમે ગમે તેવા હો પણ બધાને તમે સારા લાગો, તમારી ઓટોમેટિકલી લોકોને તમારા ઉપર પ્રેમ આવે. અને દુર્ભગ નામનો ઉદય હોય તો તમે બહુ સુંદર દેખાતા હો, બહુ સ્કિલફુલ હો, તમારા જે પણ ફિલ્ડમાં તમે બહુ આગળ વધતા હો, તો પણ બધા તમને એન્વી કરે અને બધાને તમારા ઉપર જરા કામ થોડું જ રહે છે કે નહીં? આ બધું પૂજ્યલ ને આધીન. તો કઈ વસ્તુમાં જીવ પોતાપણું કરે અને આનંદ માને? જીવ જ્યાં પર પદાર્થમાં પોતાપણું કરીને રાગ દ્વેષ ના ભાવ કર્યો એટલે ગયા, એટલે દુખી દુખી ને દુખી. અને હવે એની સામે મુનિરાજ ને જુઓ કેટલા સ્વતંત્ર છે. કઈ કઈ કયા પદાર્થ નો એમને મોહ હોય છે? એમની પાસે ઘર મકાન પૈસા સુંદર રૂપ પણ નથી. આપણને આ ફોટાઓમાં તો છે ને કુંકુંદ આચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય બહુ સુંદર દેખાયા, તો આર્ટિસ્ટિક ઇમેજિનેશન છે. કઈ રિયાલિટીમાં કુંકુંદ આચાર્ય આવા થોડી હશે? રિયાલિટીમાં તો કુંકુંદ આચાર્ય શારીરિક રીતે કેવા હોય ખબર બી ન પડે. ખ્યાલ આવે છે કે નહીં? કે એમની પવિત્રતા અંદરથી એટલી હોય પણ બહારથી રૂપ પણ સુંદર હોય કે કમ્પલસરી નથી. એ થોડી શેવ કરવા જાય છે. જો આ ક્લીન શેવ છે, અહીંયા પણ ક્લીન છે અને ઉપર પણ ક્લીન છે, તો કઈ શેવ કરાવવા થોડી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એમનું એ જાતનું હશે કે નહીં? પછી એમને અસ્નાનતાનો ઓલો મૂળ ગુણ છે, નાવા તો જાય નહીં, તો શરીર આટલું ચોખ્ખું થોડી હોય. ધૂળ લાગી હોય, ક્યાંક માટી ઉડતી હોય, તો એ હવામાં જે ઉડતી હોય એના શરીર પર ચોંટે, તો શરીર ગંદુ પણ થાય. ખ્યાલ આવે છે કે નહીં? આપણી જ્યાં બાહ્ય દ્રષ્ટિ હશે ને, તો જીવને ક્યારેય એમાંથી સુખ ઉત્પન્ન ન થાય. અને જેને અંતરદ્રષ્ટિ હોય આત્માની, તેને બધી જ વસ્તુમાં સુખ ઉત્પન્ન થાય. જો આ તો આપણે અહીંયા વાંચ્યું, આ ઘર કુટુંબ પરિવાર, જે પુત્ર આપણા દુશ્મન છે, સ્ત્રી આપદાનું ઘર છે, જે આપણું ઘર મકાન આદિ સોરી જે આપણે બંધુ જેન છે, એ બંધનું મૂળ છે. કઈ રીતે વિચાર કરો, કઈ રીતે? કેમ કે આપણે જે ફેમિલી છે, તો આપણે ફેમિલીના રાગમાં આવી મારે મારા પુત્રને સારું એજ્યુકેશન આપવું જોઈએ, એને સારી સ્કૂલમાં નાખવું જોઈએ, એને કંઈક સારું હાયર એજ્યુકેશન માટે આપણે બીજા દેશોમાં કંઈક મોકલીએ. હવે એને મોકલવા માટે આપણે ખર્ચો કરવા માટે પૈસા જોઈએ, પૈસા ભેગા કરવા માટે મહેનત કરવી પડે, એના માટે કંઈક જે આપણે બિઝનેસ આદિ જે પણ કંઈ ઓક્યુપેશન હોય એમાં કરવું પડે, એમાં બી પાછું 19-20 કરવું પડે. ખ્યાલ આવે છે કે? હવે 19-20 કંઈક કરે કે જે એક કસાય ભાવ કરે એ પૈસા આવી કમાવામાં, એના પુણ્ય પાપ કોને લાગે? છોકરાને લાગવાના કે આપણે તો એના માટે મહેનત કરીને, એના માટે મહેનત કરી કે નહીં? પણ હા, આ જીવને જે આ પરિવારજન પ્રત્યે જે મોહ ભાવ છે, એની પાછળ રાગ દ્વેષ ભાવ ઉભો કરે છે. આજે ચલો આપણને એવો ભાવ થાય કે આપણી સ્ત્રીને, આપણી વાઇફને આપણે કોઈ એક સારા ઘરમાં રાખીએ. કે આ બહુ નાનું ઘર છે, જરા 1 બેડરૂમનું છે, જરા 2 બેડરૂમનું હોય તો સારું પડે. હવે 1 થી 2 કરતા તમને ખ્યાલ છે મુંબઈમાં આખી જિંદગી નીકળી જાય કે નહીં? હા, ભલે સ્કૂલમાં આપણે 1, 2, 3 બહુ જલ્દી ભણી લઈએ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ ભણી લે, પણ બાકી રિયાલિટીમાં 1 થી 2 કરવામાં આખી જિંદગી નીકળી જાય. હવે આખી જિંદગી એમ કહે ને કે ઓલા બેલની જેમ મહેનત કરે કે નહીં, એ આખી જિંદગી એટલી મહેનત કરે ત્યારે એ કરી શકે કે નહીં? એક શ્રદ્ધાના ભાવની પાછળ જો વિચાર કરો, જીવને એક માન્યતા જે બેસી ગઈ ને કે આમ કરવાથી જીવને સુખ થશે, તો એની પાછળ એ વર્ષોના વર્ષો સુધીના રાગ દ્વેષ ભાવ કર્યા રહે છે. કરે છે કે નહીં? સમજો કોઈકને એમ થાય કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણા ફેમિલીમાં કોઈ ક્યારે અબ્રોડ ગયું નથી, ઇમેજિન કરો, અને આપણને એમ થાય કે ના, મારે મારા દીકરાને તો અમેરિકા જ મોકલવો છે, એ ત્યાં જશે. આ મેજોરિટી જે સમાજમાં લોકો છે ને, ઘણા બધા એ ઘણા બધા અમે ત્યાંથી આવે છે એટલે ઘણા બધા લોકો પૂછવા આવે ના મારે તો મારા છોકરાને અમેરિકા જ મોકલ્યો અને ત્યાં જ સેટલ થઈ જશે ને પાછો નહીં આવે એ પોતે ક્યારેય ગયા નથી એનો દીકરો ક્યારેય ગયો નથી એને અમેરિકામાં શું છે કેવું છે કઈ ખબર નથી પણ એ જેથી ઇમ્પ્રેશન બેસી ગઈ ને કે ત્યાં બધું બહુ સરસ છે ત્યાં તો આમ છે તેમ છે હવે એને મોકલવો છે હવે આજે એક જે તમારી માન્યતા ઘર કરી ગઈ એના માટે થઈને હા જે એક ઈચ્છા ઘર કરી ગઈ એના માટે થઈને પોતે તો આખી જિંદગી મહેનત કરશે જ એના છોકરાની પાછળ એટલી મહેનત કરાવશે નાના બેટા ભણ ભણ તારે તો આમ કરવાનું તું રમવા નહીં જા તું ભણ કેમ તારે તો અમેરિકા જવાનું તારે અમેરિકામાં ડોક્ટર જ થવાનું પાછું એવું પણ નહીં કે તારે બીજું કાંઈ કરવું એ પણ નહીં તારે ડોક્ટર જ થવાનું છે કે નહીં આ જીવનમાં આપણી જે એક માન્યતા એક ઘર કરી જાય એની પાછળ આપણે આખી જિંદગી ઘસી નાખીએ ઇવન ધર્મના ક્ષેત્રમાં વિચાર કરજો આપણે જો એક માન્યતા બેસી ગઈ કે મારે તો હજી આટલા ગુરુદેવશ્રીના પ્રવચન વાંચવાના છે સાંભળવાના છે અથવા તો મારે તો બધા પરમાગમોનો સ્વાધ્યાય કરવાનો છે ત્યાં સુધી મને કેવી રીતના સમ્યક્ત થઈ શકે હવે આ એક માન્યતાની પાછળ પોતે જયારે આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન જ ઉભા કરે અને રહી જાય વાંચવામાં રહી જાય જીવ ક્યાં ક્યાં અટકી જાય છે વિચાર કરો જો આપણે આની વાત કરીએ ને એટલે અહીંયા કહેવાનું શું છે કે જીવ પોતાના જે કુટુંબીજન છે જો શરીરની વાત પહેલા કરી લીધી પૈસા આદિની વાત લક્ષ્મી આદિની વાત હવે આવશે સંયોગો પણ જે પરિવારજન નિકટજન હવે આજકાલ જે યંગસ્ટર્સ છે એમાં ફ્રેન્ડ ફેમિલી મેમ્બર તો સાઈડ પર પણ ફ્રેન્ડના મોહ રાગ દ્વેષમાં જોડાવીને નિરંતર જુદા જુદા સાંસારિક કાર્યોમાં જ રહે છે અને પોતાના આત્મામાં લીન થવાનો પ્રયત્ન જ નથી કરતો માટે નિરંતર દુઃખી રહે છે જો આગળ ભાવાર્થમાં છે ઇસ અસાર સંસાર મે તું કિસે સારભૂત માનતા હૈ તું જિન જિન સે રાગ કરતા હૈ વે સબ દુઃખ કે હી મૂળ કારણ હૈ જો જિન જિનમાં બધું જ સમજી લેવામાં સચેત અચેત બધું જ મને અમુક કપડાં બહુ ગમે હવે કપડાને તમે સંભાળી રાખવાની પણ ગમે તેટલી કોશિશ કરો કે એ તો એના ટાઈમે ખરાબ થવાના જ છે જ્યાં સુધી સારા હતા ત્યાં સુધી આપણને રાગ ભાવ થાય હવે ખરાબ થઈ જાય તો દુઃખ થાય છે ને જો તો એ દુઃખ કા હી મૂળ કારણ હૈ યહ ઘર અનેક ઉપાધિઓ કા મૂળ કારણ હૈ જે ચોથા ગુણસ્થાન વરથી જીવ હોય એ તો હજી અવ્રતિ છે બરાબર પછી જે પાંચમા ગુણસ્થાનમાં જાય તો અગિયાર પ્રતિમાઓ છે ખ્યાલ છે ને એ અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ તમે વાંચજો ક્યારે જેમ જેમ પ્રતિમાઓ આગળ વધતી જાય એમ એમ પોતાના ઘર પરિવારમાં જ રહીએ છે હજી પણ તોય એક એક વસ્તુ કટ કરતા જાય છે પેલા ઓલું રાત્રિ ભોજન ત્યાગ કર્યો પછી બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું પછી ધીરે ધીરે ઓલો પરિગ્રહ પરિમાણ કર્યું એટલે ઘરમાં જ રહે છે તો પણ હવે હું આટલી જ વસ્તુ વાપરીશ બાકી તમારે જે કરવું એ કરો પછી એના પછી ઓલું અનુમતિ ત્યાગ કરે છે કે હજી હું ઘરમાં છું ભલે પણ હું ઘરની કોઈ જ મેટરમાં હવે હું ડિસિઝન મેકિંગમાં પાર્ટ નથી તમારે જે યોગ્ય લાગે એ પ્રમાણે કરો આમ એક 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 વસ્તુનો ત્યાગ કરતા જાય પછી છેલ્લે અગિયારની પ્રતિમામાં જાય ત્યારે ગ્રહનો ત્યાગ કરે છે અને મુનિ સંઘમાં જઈને રહે છે હજી મુનિ નથી પણ હજી પ્રેક્ટિસ રૂપે મુનિ સંઘમાં જઈને કાં તો એમની પાસે એક ઓલું ખંડ વસ્ત્ર હોય તો એને એલક કહેવાય ખંડ વસ્ત્ર અને એક લંગોટી બે વસ્તુ હોય તો એલક કહેવાય અને ક્ષુલ્લક એટલે વસ્ત્ર પણ વહી જાય ખાલી એક લંગોટી હોય અચ્છા તો મેં ઊંધું કીધું ઓકે તો ક્ષુલ્લક ને ખંડ વસ્ત્ર અને લંગોટી હોય અને એલક ને ખાલી લંગોટી હોય ના મારા ખ્યાલથી મેં રાઈટ કીધું હતું પહેલા ક્ષુલ્લક વધારે ઊંચો હોય એલક અને ક્ષુલ્લક એવી રીતના હોય હા તો એનીવે આના પછી એમને એના એવું લાગે કે મારો વૈરાગ્ય ભાવ ટકે છે અને હવે હું મુનિ દીક્ષા લઈ શકીશ તો જઈને મુનિ દીક્ષા ધારણ કરીશ. મારે તો કહેવાનું પ્રયોજન બીજું છે કે ઘરમાં જ રહીને કેવી રીતના એક એક વસ્તુનો ત્યાગ કરતા જાય છે, તો ત્યાગ શું કામ કરે છે? કેમ કે જેમ જેમ એમનો જેટલો વૈરાગ્ય ભાવ વધે છે એમ એમ એમને હવે આ બધી મેટરમાં પડવું ખલેલ રૂપ લાગે છે, એ આત્માના અનુભવમાં એમને ડિસ્ટર્બ કરે છે. જેવી રીતના એક ત્રીજી કે ચોથી પ્રતિમા છે સામાયિક પ્રતિમા, એટલે હવે એમને દિવસમાં 3 વાર નિયમથી સામાયિકમાં બેસવાનું છે. સામાયિક એટલે કે કલાક કંઈક પોતાના ભાવોને પરપદાર્થમાંથી તોડીને આત્મા સન્મુખી આવવા માટે કંઈક સ્તુતિ આદિ કરે, પહેલાં કંઈક પંચ પરમેશ્વરની સ્તુતિ કરે, પછી એવું કંઈક સમાધિ મરણ આદિ પાઠ બને એવું કરે, પછી એકવાર પોતાના આત્મ સન્મુખ પરિણામ આવે પછી તત્વ ચિંતન આદિમાં લાગી રહે બુદ્ધિપૂર્વક, અને ક્યાંય એવા એમને આત્માનો અનુભવ થઈ જાય તો 15 દિવસમાં એકાદ વાતો થાય જ, કેમકે એ 5મા વર્ષની ભૂમિકા છે એમ. તો એ સામાયિક વ્રત છે. એના પછી પોષદોપવાસ વ્રતમાં જાય તો એમને 8મ 14મ એટલે મહિનાના 4 દિવસ અને 1.5 દિવસ લગભગ, કે આજે બપોરના ભોજન આદિ કરીને મંદિરમાં કે એવા એકાંત સ્થાનમાં વયા જાય, કાલનો આખો દિવસ અને એના પછીના દિવસે પાછું બપોરના એ ભોજન કરવા આવે, એટલો ટાઈમ એકાંતવાસમાં અથવા એવી જગ્યાએ રહે કે જ્યાં એ નિરંતર આવી રીતના પોતાના આત્મચિંતન મનન આદિના પરિણામ કરી શકે. તો આ બધા ભાવોમાં રહેવા માટે જીવ એકાંતમાં જાય છે. હવે ઘર પરિવારમાં રહેતા કંઈક ને કંઈક વિકલ્પ ઉત્પન્ન થાય છે, કે કોઈકના પ્રત્યે કંઈક લાગણી થાય અથવા કોઈક એક્શન આઈટમ આવે કે ભાઈ આ કરી આપો ને, આ ઘરમાં આજે શાકભાજી જોઈએ છે તો લઈ આવી આપો, અથવા કંઈક ને કંઈક આવે, ખ્યાલ આવે છે કે નહીં? તો એવા ભાવો એમને આત્મામાં લીન થવા માટે અથવા એનો ચિંતન મનન આદિમાં ખલેલ પહોંચાડે છે. એટલે બુદ્ધિપૂર્વક આ ઘર મકાન આદિથી દૂર રહે છે. એટલે કહેવાનો મતલબ શું છે? એ સબ દુઃખ કા મૂળ કારણ હૈ, યહ ઘર અનેક ઉપાધિઓ કા મૂળ કારણ હૈ, યહાં કોઈ રક્ષક નહીં હૈ, ઇસલિયે યહ શરણ રહિત હૈ. જો આ તો અહીંયા ભાઈ બંધુ આદિ કીધું છે, પણ જે જીવ એના પ્રત્યે મોહ ભાવ કરે છે તો એના તરફથી આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. જો અહીંયા શું કહે છે, એ ભાઈ બંધુ બંધ કે હી કારણ હૈ, ઇસ ભાવ યા પર ભાવ મેં દુઃખદાયી હૈ. બરાબર, જીસ સ્ત્રી કો તું અત્યંત અપની જાનતા હૈ વહ આપત્તિઓ કા ઘર, આપત્તિઓ કે ઘર કા દ્વાર હૈ. જીસ પુત્ર કો તું અપના અતિ પ્રિય જાનતા હૈ વહ તેરા શત્રુ હૈ, ક્યોંકિ પુત્ર જબ જન્મ લેતા હૈ તો તેરી સ્ત્રી કા યૌવન ક્ષીણ કર દેતા હૈ. બાલ્યાવસ્થા મેં તેરા મિષ્ટ ભોજન છીન લેતા હૈ. નાનો છોકરો હોય તો પપ્પા પાસેથી ખેંચી લે, ક્યોંકિ ઉસકે લીએ ધનાર્જન કી ચિંતા મેં તું મનોવાંછિત ભોગ નહીં ભોગ સકતા. ઓર વહ સમર્થ એટલે કે યુવા હોને પર તેરા ધન છીન લેતા હૈ, એટલે પુત્ર કે સમાન દૂસરા કોઈ તેરા શત્રુ નહીં. જો ખરેખર તો જીવ જેના પ્રત્યે મોહ ભાવ કરે છે તો સામે વાળા તરફથી દુઃખ જ મળવાનું છે, કેમ કે ત્યાં સુખ છે જ નહીં, સુખ પોતાના આત્મામાં છે. અને આત્મા તરફ એને દ્રષ્ટિ ન કરી અને પર પદાર્થ તરફ ઈચ્છા રાખે કે એવું તો કહેવાનું નથી. બોલો, કયા, તમે તો માતા પિતાઓ છો ને, કયા માતા પિતાને એમ કોન્ફિડન્સ થી કહી શકે કે ભાઈ મારા દીકરાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી? કોઈ કહી શકે? કેમ કે એ પણ જીવ છે ને, એના વિકલ્પો હોય, આપણા વિકલ્પ છે તો એના પણ વિકલ્પો હોય, અને બે જીવના વિકલ્પો મેચ થઈને એ તો બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. તો આપણી દ્રષ્ટિમાં, હા જો સાંભળ્યું, આપણી દ્રષ્ટિમાં આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારા માતા પિતા છે, એવી દ્રષ્ટિની બદલે આપણી દ્રષ્ટિ એવી કેમ ન હોય કે ભાઈ આપણે સિદ્ધના દરબારમાં છીએ, ભલે વર્તમાન ભાવમાં એમનો જન્મ પહેલા થયો છે અને આ શારીરિક ની શરીરની અવસ્થાની પ્રમાણે મારા પિતા છે, અથવા વર્તમાન ભાવમાં આનો જન્મ પછી થયો છે, મારા શરીરની સંબંધમાં કે મારો પુત્ર છે, પણ આત્મા તરીકે જોતા તો બધા અનાદિ અનંત છે કે નહીં, અને બધા ભાવિમાં સિદ્ધ ભગવાન થશે કે નહીં, તો આપણે સિદ્ધોની સાથે રહીએ છીએ એમ કેમ વિચારમાં આવે? ખ્યાલ આવે છે ને? જો આવો વિચાર આવે આપણને તો ઓટોમેટિકલી આપણી હવે એના પ્રત્યે કોઈ ઈચ્છા એવા વિકલ્પ ના થાય કે આપણને એક્સપેક્ટેશન ન થાય કે આ મને આમ કરી આપશે, આ મને આમ કરી આપશે. એનું જીવન જીવીને એની એના સુખની સાધના કરશે, આપણે આપણું જીવન જીવીને આપણા સુખની સાધના કરશે. ખ્યાલ આવે? જો વર્તમાન મનુષ્ય પર્યાયમાં જે જાતના આપણા વ્યવહારિક સંબંધ છે એ સંબંધ અનુસાર કામ કર્યા કરવું. ખ્યાલ આવે છે? એટલે માતા પિતાનું ધ્યાન રાખવું, આપણે જે ઘર પરિવારમાં સંપાદિ હોય, જે જાતનું આપણું જીવન હોય, શાંતિ બનાવી રાખે એ હોવું બરાબર છે. ખ્યાલ આવે છે? પણ એને આપણી શ્રદ્ધામાં બહુ સુપરફિશિયલ જાણીને અંદર દરેક આત્મા ટેકાળી છે, હું પણ આત્મા અનાદિ અનંત છું, આપણે અનેક ભવથી જુદા જુદા ભવોથી અહીંયા આવ્યા છે, અહીંયાથી કયા ભવોમાં વયા જશું કાંઈ ખબર નથી, કોનું મૃત્યુ ક્યારે થવાનું છે કાંઈ ખબર નથી, છે કે નહીં? આ તો ક્યારે ભેગા થયા, ક્યારે છૂટા પડી જશું કાંઈ ખબર નથી. હવે અત્યારના ચલો આટલા લોકો અહીંયા સ્વાધ્યાય હોલમાં બેઠા છે, કોણ ક્યારે બહાર હોઈ જશે, કોણ ક્યારે અંદર આવી જશે, આપણને કઈ ખ્યાલ છે? નથી ખ્યાલ. એવી જ રીતે આ ભાવમાં ભલે બધા ભેગા થયા છે, પણ એના પ્રત્યે એટલા મોહથી આસક્ત ક્યારેય ન થવું, ભલે ને ગમે તે વ્યક્તિ આપણા ફેમિલીનું કેમ ન હોય, અંદરથી એના પ્રત્યે એ જાતના રાગ આદિ ભાવ હોવા એ જુદી વાત છે, પણ એના પ્રત્યે એટલા મોહથી જોડાઈ જવું કે આજ મારી પ્રાણ પ્રિયા, એવું ક્યારેય ન થયું. ખ્યાલ આવે છે? બધા જીવન સ્વતંત્ર છે. યોગ સારમાં એક ગાથા આવે છે, સાંભળી હશે કદાચ ઘણા જીવો, કે એક વૃક્ષ હોય, એ વૃક્ષ ઉપર સાંજ પડે ને તો બધા પક્ષીઓ ભેગા થઈ જાય. સાંભળી છે? સાંજ પડે તો બધા બર્ડ્સમાં એવું હોય કે રાતના એ લોકો ઉડે ને બધી જગ્યાએ ફરે નહીં, એક જગ્યાએ શાંત થઈને બેસી જાય, જેવો સૂર્યાસ્ત થાય એટલે એ લોકો બેસી જાય, અને સવાર પડે એવા પાછા ઉડીને પોતપોતાની જગ્યાએ રહ્યા જાય. તો એક સાંજ માટે કયું પક્ષી કઈ દિશાથી આવ્યું, કયા દેશથી આવ્યું, કોઈને કાંઈ ખબર નથી, પણ બધા એક વૃક્ષ ઉપર સાથે મળીને બેઠા છે. એવી જ રીતે આ આપણો ભાવ છે ને 150 વર્ષનો, એ એક રાતથી વધારે નથી, કેમ કે એના પછીના ભાવો સપોઝ દેવગતિમાં ગયા તો હજારો લાખો વર્ષના ભાવો છે, નરક ગતિમાં ગયા તો હજારો લાખો વર્ષના ભાવો છે, એની સામે 50 વર્ષની શું કિંમત? ખ્યાલ આવે છે કે નહીં? એટલે વૃક્ષ ઉપર જમા થયેલા પક્ષીઓ છે એવો વિચાર કરવો, ત્યાં રાત પૂરી થશે અને બધા પક્ષીઓ પોત પોતાની જગ્યાએ ઉડી જવાના. માટે કોઈના પણ પ્રત્યે મોહ કરવો એ દુઃખનું જ કારણ છે. અને કેવી રીતના લેવું, ખ્યાલ આવે છે ને? આ ગાથાને જો, અત ઇન સબકો છોડ, ઇન સબકો છોડ એટલે છોડીને વયો જાય એમ નહીં, છોડ એટલે પોતાના અંતરમાં એ મોહ ભાવને છોડો. તથા યદી તું સુખ ચાહતા હૈ તો એકમાત્ર નિર્મલ જૈન ધર્મ કા સેવન કર. જો જીવને સુખી થવું હોય તો એકમાત્ર આ જૈન ધર્મ, જૈન ધર્મ એટલે કે પોતાનો શુદ્ધાત્મા, ત્યાંથી જ આપણને સુખ પ્રાપ્ત થાય છે. સુખ માટે એકચ્યુઅલી સુખની એક જ અવસ્થા છે, જે પોતાના આત્મામાં લીન થઈ બધા વિકલ્પોને તોડીને પૂરેપૂરું આપણું જ્ઞાનનું કે આપણું જેટલું પણ ફોકસ છે પોતાના આત્મા તરફ કરે, એ એક જ અવસ્થા એવી છે કે જ્યાં જીવ સુખી થઈ શકે, એના સિવાય બીજી કોઈ અવસ્થા જ નથી સુખી થવાની. ખ્યાલ આવે છે કે નહીં? જો એના પછીની ગાથા થોડીક ઇન્ટ્રોડ્યુસ કરી આપણે. સમભાવ ધારણ કરને કી પ્રેરણા. જ્યાં કોઈ પૂછતા હૈ કે યે ઘર આદિ હમારે લીએ ઉપકારી નહીં હૈ, પરંતુ ધન તો ઉપકારી હોગા, આ પૈસા પામવા માટે ઉપકારી છે કે નહીં, ઇસકા સમાધાન આગામી છંદ મેં કહેતે હૈ. જો आशा नल को ईंधन सम उद्दीपन कारण धन से क्या कहो प्रयोजन पाप मूल सम बंदी बंधु जनों से क्या कहो प्रयोजन महामोह अहि बिल सम तन अथवा प्रासा सौख्य हेतु सम भाव प्राप्त कर हे प्राणी मत करो प्रमाद हे प्राणी तू व्यर्थ ही प्रमाद कर प्रमाद मत कर सुखी होने के लिए सम भाव को धारण कर जो असंभाव जो विकराविता अपने कही अथवा सुख कही बदा जुदा जुदा नाम छे पर खरेखर बद्धु समता भाव छे अपने कही जेवी रीतना श्रीमद जी ना अपूर्व अवसर में आवे कि आखा विश्व ना जेटला पण महल के स्मशान कांच के रत्न बद्धु मारा माटे समान छे रजगण के रिद्धि वैमानिक देव रे बद्धु समान छे એમની એવી ઊંચી ભાવના પણ આપણે આપણા જીવનમાં પણ એપ્લાય કરીએ ને કે ભાઈ આપણા માટે તો બધા જ જીવો સમાન છે બધા પૂજગલો પણ સમાન છે બધા પર પદાર્થ છે એક મારા આત્માને છોડીને મારું આ વિશ્વમાં કાંઈ જ નથી પછી ભલે ને આપણા ઘરમાં જે બધા વ્યક્તિઓ છે પાડોશીઓ છે અથવા આપણા રસ્તામાં જે ગાડીઓ ઘર આવી બધા સમાન છે કોઈના પ્રત્યે એવો સુપિરિયોરિટી નો ભાવ કે કોઈના પ્રત્યે ઇન્ફિરિયોરિટી નો ભાવ આ મારા દુશ્મન છે આ મારા મિત્ર છે એવો ભાવ રાખવો જ નહીં જો એવો સમતા ભાવ આવી જાય ઇવન સિમ્પલ આપણને જમવામાં આ શાક ભાવે છે ને આ શાક નથી ભાવતું એવું પણ ડિફરન્શિએશન ક્યારે ન કર્યું બધું ઇવેન્ચ્યુઅલી કોઈ પૂજગલ છે ને ખાલી ખાડો ભરવા માટેનું એનું કામ છે બીજું શું છે કડવી વસ્તુ ભાવે નો ભાવે મીઠી વસ્તુ આપણને ભાવે ઇવેન્ચ્યુઅલી તો બે એક જાતનો રસ છે ને એક ખાલી જ્ઞાનની પર્યાય છે ઇવેન્ચ્યુઅલી તો બધામાં જયારે સમતા ભાવ આવે છે તો જીવને ઓટોમેટિકલી કોઈ પણ અવસ્થામાં બહુ તીવ્ર રાગ કે બહુ તીવ્ર દ્વેષ નથી આવતા કોઈ સડનલી ઇમરજન્સી સિચ્યુએશન થઈ જાય ને સમજો પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવી ગયો તો પણ બહુ હાઇપર ના થઈ જઈએ આપણે આવી ગયો બરાબર છે હવે એના માટે જે પણ એક એમ કે ને ફર્સ્ટ એડ મેથડ જે હોય એને આપણે અપ્લાય કરીએ એને રિલેટેડ એમ્બ્યુલન્સને બોલાવીએ તરત એનું જે ઉપચાર હોય એ કરીએ પણ આપણા પોતાના પરિણામોમાં ક્યારે પણ તીવ્ર રાગ તીવ્ર દ્વેષ આદિ ભાવો ન આવવા જોઈએ શાંત પરિણામમાં રહેવું જોઈએ એની ગયા સંભાવ એની ગયા સમતા ભાવ ખ્યાલમાં આવે ને તો જો સુખી હોને કે લીએ સમભાવ કો ધારણ કર આશારૂપી અગ્નિ કો પ્રજ્વલિત કરને કે લીએ ઈંધન સમાન ધન સે તુજે ક્યા લાભ હૈ આ પૈસા કેવા છે કે જેટલા પૈસા વધારે આવે ને એનાથી વધારે આશા ઉત્પન્ન થાય છે આશા એટલે ઈચ્છા હવે આપણી પાસે પૈસા જ ન હોય તો આપણે શું વિચાર કરીએ કે ભાઈ મારે આ જોઈએ છે ઓલું જોઈએ છે છે જ નહીં પૈસા તો શું વિચાર કરે તો હવે પૈસા છે સપોઝ તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો હવે વિચાર આવે ને કે હવે ક્યાં સ્પેન્ડ કરું હવે એમાં તમારી પાસે ફૂડ આઈટમ્સ છે ક્લોથ છે બીજી વસ્તુઓ હોય તો આપણને વિકલ્પ ઉત્પન્ન થાય છે વિકલ્પ ઉત્પન્ન થાય તો ઈચ્છા ઉત્પન્ન થાય એમ થાય કે ભાઈ આ 1 લાખ છે ને જરા હજી 2 આવી જાય ને તો હજી હું આ લઈ શકું ઓલું લઈ શકું એટલે એમ કરીને જીવને એ નિરંતર એટલે ચક્રવ્યૂહમાં ફસાય જેટલા છે એટલા હંમેશા ઓછા જ લાગે ઓલવેઝ વધારેની ઈચ્છા હોય આ તો છે ને યંગસ્ટર ને મારું એક ઓબ્ઝર્વેશન છે તમે પણ નોટ કરજો આપણા જીવનમાં આપણે એક ટાર્ગેટ બનાવ્યો હોય કદાચ કે આટલા પૈસા મારી પાસે થઈ જશે ને પછી હું રિટાયરમેન્ટ લઈ લઈશ એ ટાર્ગેટ ક્યારે અચીવ ન થાય કેમ કે એ ટાર્ગેટ તમે અચીવ કરો ને તો ઓલવેઝ એમ થાય કે ના અહીંયા પહોંચી જાય હજી જરાક આમ જરાક હજી અહીંયા સુધી પહોંચી જાય તો વાંધો અને એક ઘર થઈ ગયું ને એક ગાડી પણ આવી જાય તો ચાલી અહીંયાથી હજી એક આવી જાય તો એક સેકન્ડ હોમ થઈ જાય તો મજા આવી જાય એમ કરીને જીવ ક્યારે સુખી ન થાય ઓલવેઝ ઈચ્છામાં ને ઈચ્છામાં જ રહેવાય એટલે ધન કેવું છે કે આશારૂપી અગ્નિમાં ઈંધન નું કામ કરે છે, વધારે ને વધારે એને જલાવે છે. હે મિત્ર, નિરંતર પાપ ઉત્પન્ન કરને વાલે, ઇન બંધુઓ ઓર સંબંધીઓ સે મમત્વ કરને સે તુજે ક્યા લાભ હે? આપણે સ્કૂલમાં હોઈએ તો જનરલી પેરેન્ટ છોકરાઓને એવી એડવાઇસ આપે ને કે ભાઈ જે સારા છોકરાઓ એની સાથે ફ્રેન્ડશીપ કરજે, જે સપોઝ કઈ સ્મોકિંગ આદિ કરતા હોય, કોઈ વ્યસન આદિ કરતા હોય, એવા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ નહીં કરતો. કેમ કે એ કરીને શું તારે એ રસ્તા પર જવું છે? બસ એવી જ રીતે અહીંયા આપણી ફ્રેન્ડશીપ કોની સાથે હોવી જોઈએ? આ જ્ઞાની ધર્માત્માઓ કે મુનિરાજો સાથે હોવી જોઈએ કે પછી સંસારી જીવો સાથે હોવી જોઈએ? તો ઉનસે ક્યાં પ્રયોજન હે? ઓર મહામોહ રૂપી સર કે બિલ કે સમાન, ઇસ દેહ યા ઘર સે તુજે ક્યા લાભ? આ શરીર અને ઘર એ કેવું છે કે એ મહામોહ રૂપી સાપ નું બિલ છે. જેવી રીતના સાપ પોતાના બિલમાં એટલે એના ઘરમાં ઘૂસી જાય તો ત્યાં સુરક્ષિત રહે, એવો આપણો મોહ ભાવ ક્યાં સુરક્ષિત છે? ત્યાં શરીરમાં અને ઘરમાં. આપણો મોહ ભાવ આ શરીરમાં અને ઘરમાં સુરક્ષિત છે. સુરક્ષિત છે એટલે સુરક્ષિત છે એટલે કે આપણે એને તોડવાની ટ્રાય કરીએ ને તો પણ એ આપણો સોફ્ટ કોર્નર છે, કે આ શરીર અને આપણું ઘર, ત્યાંથી મોહ તોડો બહુ અઘરો છે. તો તુજે ક્યા લાભ હે? સુખ કી પ્રાપ્તિ કે લીએ તું કેવલ સમભાવ કો ધારણ કર, પ્રમાદી હોકર વ્યર્થ હી રાગાદી ભાવ રૂપ પરિણમન મત કર. આપણે જીવનમાં આપણે નોર્મલ લાઈફમાં એક પુરુષાર્થ જો કરવો હોય તો ડેઈલી સ્વાધ્યાય આદિ દર્શન આદિ, જીનેન્દ્ર ભગવાનના દર્શન, સ્વાધ્યાય, આપણી જેવી યોગ્યતા અનુસાર પૂજન, દાન, આજે જે છ આવશ્યક કાર્ય છે ને એટલું તો આપણે કરવું જ જોઈએ. એ કરવાથી નિરંતર આપણા જીવનમાં આ ધાર્મિક પરિણામ રહ્યા કરે છે. હવે એનાથી પણ આગળ જે સ્વાધ્યાય કર્યો એનું તત્વ ચિંતન અને આત્માનો અનુભવ એ આપણું એક પ્રયોજન હોવું જોઈએ. એમાં પ્રમાદી હોકર વ્યર્થ રાગાદી પરિણામ મત કર. એમાં પ્રમાદી થઈને જીવ નકામા રાગાદી ભાવ કરશે, ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આપણે અહીંયા આને સ્ટોપ કરીએ. આગળ હજી લક્ષ્મીની અસ્થિરતા અને જે બીજા એક બે પોઈન્ટ છે એના પછી મુનિ થવાની પ્રેરણા આપણને આપશે. હે જિનવાણી ભારતી, તોની જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ જને, જા વાણી કે ધ્યાન દે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે સુમુંદો.